સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 10/11/2014.
વચનામૃત ગઢડા પ્રથમ 35 કલ્યાણના જતનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણી મુખારવિંદે વિરાજતા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું, જે હે મહારાજ, તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ, જે એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે, અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે, અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં, અને એ ચાર વાના માહેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય, અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે, અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય અને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 36 કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના કુચ્છ ખોંચ્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા, એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે, જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ કે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 37 દેશવાસનાનું 11 પદવીનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઉડી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અણસમજ્યું હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા, જે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભળી આવે છે, માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ અને તે આત્માનું સગું કોણ ને તે આત્માની જાત પણ કઈ, અને જો સગ પણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વનું સગ પણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું, અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા, અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય, અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે, અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે, અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં, અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, અને એમ જાણે જે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે, અને એને માથે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી, અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં, અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં, અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં એવો નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ, અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે, અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે, અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે, અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે, અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંતપતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન બોલો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 2 સંત સમાગમ
વાત 13મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે, ને વૈરાગ્યનું તો છેટું છે કેમ જે વિષયમાં રાગ છે, ને આત્મજ્ઞાનનું પણ છેટું છે કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. વાત 14મી. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે, ને કામી હોય તે જેમ સ્ત્રીઓને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે. જે મુને કોઈ સંભાળે છે પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ છે પણ ભગવાન સામું ન જુએ. વાત 15મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે સંઘનું રૂપ કર્યું, જે ભેગા રહે પણ સંઘ ન કરે તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું. જે 60 માણસ ભેગા રહેતા પણ તેમાં સંઘ તો પુરુષ સ્ત્રી અને છોકરો એ 3-3ને હતો. ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખાય છે, ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું, ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં, અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદાતો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં, ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય, ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ને ખાવા ન મળે તો પણ ન ભજાય, ને રોગ થાય તો પણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે, ને આ તો સર્વ વાતે સાનુકૂળ છે, ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કે દાડે ભજશે. વાત સોળમી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા, ને હરે હરે કરતા, તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું જ હતું, જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું, કેમ જે પૂર્વ ઋષિ પ્રવૃત્તિમાં ભણ્યા તે આહી ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા, ને તે પછી શાસ્ત્ર કર્યા. વાત સત્તરમી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા, જે ભેંસું ગાયું બકરા આદિકના ટોળામાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે, જે આ સર્વ પશુ છે ને હું મનુષ્ય છું, એમ ભગવાનના ભક્તને સમજવું, જે વિમુખ સર્વે પશુ છે અને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું. વાત અઢારમી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે, તેમ ગુણ તો ગણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય, ને જો દોષ જાજા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે, તે જેમ ખાય તેમ બળિયો થાય, તેમ એક તો આ બધાય મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે, એમ સમજણમાં રહ્યું છે. ને ઉતરતાના સંગે ઉતરતો ઉતરતો ઉતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારું ઢેઢ થઈ ગયો તેમ થાય. વાત ઓગણીસમી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી જે આ મેળિયું મળી છે, ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે, ઇત્યાદિ મનુષ્ય દેહનું ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. વાત વીસમી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી જે એક કામમાં જીવ થાકી જાય, માટે ફરતું ફરતું કરવું, તે શું? જે કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ રટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નિકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. વાત એકવીસમી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી જે સંતનો મહિમા કહ્યો, કે આવા સાધુના દર્શન કરીએ ભગવાનના દર્શનનું ફળ થાય છે, તેની સેવા કરીએ ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે, ને આપણે તેવા સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. વાત બાવીસમી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાયુ કરે છે, તે તો એમ જાણું જે સર્વ દેહનો વ્યવહાર છે તે કરવું જોઈએ, પણ કરવાનું તો બીજું છે, તે શું? જે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ને ઉપાસના ને જ્ઞાન શીખવું, ને સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવાય એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું તે કરવું, ને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વ કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે અને કયા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા. વાત 23મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બકરા, ગાયું, ભેંસું ને ઊંટ એ સર્વ વાડામાં રહે, પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહીં, તે મુમુક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં એમ મહારાજ કહેતા. ને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી, ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. ને મહારાજ કહેતા જે નાથ ભક્ત બુદ્ધિવાળા છે ને દિવાનજી મૂર્ખ છે, ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે ને તેમાં કંઈ સાર નથી. તે ઉપર સુરતના ખાડાનું દ્રષ્ટાંત દીધું. વાત 24મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય, ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થતો નથી. ને એક ચેલામાં બંધાય તે 5-10માં કેમ ન બંધાય? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. વાત 25મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક જણ એક મંદિરમાં 500 રૂપિયા મૂકીને ચાલ્યા ગયા, પણ એટલા રૂપિયા બેઠા બેઠા ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 3. અભાવ અવગુણ દ્રોહ. આ લોક કાજળ જેવો છે, જે આકાશ જેવા નિર્લેપને પણ દાગ લગાડી દે છે. તુચ્છ સ્વાર્થ માટે આ દેહ એકબીજાનો દ્રોહ કરાવે છે. હરિજન સંગે જીવમાં હેત રહે તો દોષ નજરમાં ન આવે, હેત ટળે છે ત્યારે અપાર ગુણ પણ દોષરૂપ થઈ જાય છે. અભાવને લીધે દ્રષ્ટિ વિરૂપ થઈ જાય છે ને ગુણને દોષરૂપ કરી નાખે છે. કલિયુગ પાપહી રૂપ કરત પ્રવેશ જબ મુક્ત મહી, તબ સો હોત વિરૂપ હરિજન કે સો દોષ કહત. સંત હરિજન કે હરિજન તાકે દોષ કહન લગે જબ વાકે, હરિજન સંત કલ્પ વૃક્ષ સમાના કલ્પત જૈસે આત દેખાના. હરિજન સંત કે જીય જે હા શુદ્ધ કાચ સમ સબ કે તેહા, તામે સંકલ્પ કરહી જૈસા દેખાઈ આવત સાદ્રશ્ય તેસા. પરસ્પર કુહેત જબ હોવે ગુણ સબ દોષ કરી તબ જોવે, કુહેત સોહે કલી કો રૂપા સ્વાર્થ ભંગ ભય હોત વિરૂપા. પરમારથ સે સ્વાર્થ રહેવું કામ પરે દેખાત તબ તેવું, પરસ્પર જ્યાં લગ રહે હેતા ત્યાં લગ ન હોત કુહેતા. કલી કરત પ્રવેશ જેહી વારા હેત અપાર કરી દેત ખારા, કાજલ સમ યહ લોક કહાવે આકાશ સમ તાકું દોષ લગાવે. હરિજન કે સંગ જ્યાં લગહી હેત રહત જીય મે ત્યાં લગહી, એક એક કો હેત ઇચ્છત અપારા દોષ ન દેખત કબહુ લગારા. હેત કો જબહી હોવત નાસા અપાર ગુણ કો રહત ન પાસા, જીતને ગુણ દેખે દોષ રૂપા અભાવ સે ગુણ હોત વિરૂપા. ભુજમાં શ્રીહરિ કહે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ જીવનો ક્યારેય કોઈ રીતે દ્રોહ ન થાય. મન કર્મ વચનથી અજાણ્ય દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, માફ કરજો, દયા કરીને દ્રોહથી ઉગારજો એમ સંભારે તેની રક્ષા ભગવાન કરે છે. શ્રીહરિએ તુલસી દવેને કહ્યું, કોઈ સત્સંગ પ્રત્યે દ્વેષ રાખે અને સંત અથવા હરિભક્તને વિના અપરાધે મારે તેને અનેક બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે છે, અને એક મનુષ્ય સત્સંગને માર્ગે ચાલતો હોય તેને દોષ દેખાડી વિમુખ કરે અને બીજે માર્ગે ચલાવે તો તે ઘોર નરકમાં જાય છે અને તેને પણ એક બ્રહ્માંડ ભાંગ્યાનો દોષ લાગે છે. એવા દોષનો જેને ત્રાસ નથી તેને અસુર કહેવાય, અને સંતમાં ભગવાનની બુદ્ધિ રાખીને નિષ્કપટ ભાવથી તેની સેવા કરે તો તે માયાના મળથી તરી જાય છે. મેથાણમાં શ્રીહરિ કહે, અમારો તથા અમારા સંતોનો જે અધર્મી દ્વેષ કરે છે તેનો નાશ થાય છે, છતાં અધર્મીઓ તપાસીને જોતા નથી. મેથાણમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, અધર્મનો વંશ એકે એક ઓળખીને તેને તજીને જે સત્સંગ કરે છે તે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અધર્મ વંશનું એક પણ બીજ ગુપ્ત રહે ત્યાં સુધી સંત હરિભક્તનો દ્રોહ થવાનો સંભવ છે. સત્સંગમાં રહીને દ્રોહ કરે તે બીજાના દેખ્યામાં આવે નહીં. દ્રોહી હોય તે 10-20 સંત હરિભક્તના અપાર ગુણ ગાય પણ બીજા સંત હરિભક્તના અવગુણ ગાય. સમય વિના જ્યાં ત્યાં અભાવ બોલે નહીં, પણ ગુણ બોલતા સમય આવે ત્યારે અભાવના વચન બોલે, બીજાના દેખ્યામાં ન આવે તેમ અભાવ કહી દેખાડે. સરળ સંત હરિભક્તને તેવું આવડે નહીં. સંત હરિભક્તો પરસ્પર દ્રોહ બુદ્ધિ રાખે તે ધર્મવંશી કહેવાય નહીં, ને ત્યાં લગી તેનો આસુરી સ્વભાવ ગણાય. ધ્યાન ધારણા અને સમાધિની મોટી મોટી વાતો કરે તથા અમારા ચરિત્ર અને વચનામૃત કહી દેખાડે, ચંદ્રાયણ આદિ વ્રતો વારંવાર કરે, અન્ન ફળ ફૂલ મૂળ જળનો ત્યાગ કરે, ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરે, ભૂમિ ઉપર સૂઈ રહે, સિદ્ધાસન વાળીને આખી રાત જાગે, એમ બધા સાધન કરે તો પણ એ આસુરી સ્વભાવ વાળાને નિષ્ફળ છે. જેટલું કંઈ કરે તે દ્રોહ બુદ્ધિ વિના કરે તે સાચું. દ્રોહનું રૂપ સૂક્ષ્મ છે તે કોઈને જણાય નહીં, બુદ્ધિવાળાને જ ખબર પડે. શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે ચાહે તેવો જીવ હોય પણ જો તે હરિભક્તના ગુણ ગ્રહણ કરે તો હરિજન થાય, ને સંતના ગુણ ગ્રહણ કરે તો સંત થાય, દાસ થઈને રહે તો ઈશ્વરના જેવા ગુણ આવે છે. ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સંત હરિભક્તોનો જે દ્રોહ કરે તેની જે મોહબત રાખે તે કેવી રીતે માયાને તરે? ભાંગેલા વહાણમાં બેસે તો સમુદ્ર તરી શકે નહીં, કોટી ગૌદાન કરે તો પણ ડૂબે. તેમ હરિભક્ત હોય કે સંત હોય, છતાં ભગવાન તથા ભક્તના દ્રોહીનો સંગ કરવારૂપ જે ભાંગેલું વહાણ તેમાં બેસે તે તરી શકે નહીં. સંત હરિભક્તને દેખીને જેની છાતી ઠરે નહીં અને નેત્રમાં ઝેર વરસે તે કુસંગી અને દ્રોહી કહેવાય છે, અને સંત હરિજનને જોઈને જેની છાતી ઠરે છે અને તેમનો ગુણ ગ્રહણ કરે છે તેના કરોડો પાપ હોય તે પણ ભગવાન માફ કરે છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ યુક્ત હોય છતાં મારા ભક્તનો દ્રોહ કરતો હોય તો તે મારા ચરણને પૂજી મારું માથું કાપનારો છે, એટલે કે મારો દ્રોહી છે. આ વાત યથાર્થ સમજાય તો કુસંગીની મોહબત રહે નહીં. શ્રીહરિએ આખા ગામના હરિજનો પાસે વાત કરી કે જે હરિજન તથા મોક્ષના દ્વાર સમા ગુરુરૂપ સંતનો અવગુણ કહે તો તેને અમે અમારો દ્રોહી કહીએ છીએ. કપટ અને કુટિલપણું ટાળ્યું ન હોય અને નિયમ ધર્મ યથાર્થ પાળતો હોય ને બીજા દોષે યુક્ત હોય તો તેને અમે બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપમાં તપ કરાવીને શુદ્ધ કરીએ, પણ દ્રોહી શુદ્ધ થતો નથી. તપે કરીને શુદ્ધ થાય પછી સંતમાં જન્મ ધરાવીએ છીએ. તે હરિજન પછી સંત ગુરુના અલ્પ સરખા ગુણને મેરુ સમ મોટો કરી વારંવાર કહેતો હોય ને સૌના દાસાનું દાસ રહેતો હોય તો અમે તેને શુદ્ધ થયો માની જાળવીએ છીએ. તપ કરતા પણ સાચા સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. એ અપાર બળને પ્રતાપે દ્રોહના પાપથી બચી જાય છે. પછી તે સરળપણે વર્તીને ભવસિંધુ સહેજે તરી જાય છે. હરિજન ગુરુ સંત, મોક્ષ કે હે જો દ્વાર યહ, અવગુણ તા કે કહંત, એસે કું દ્રોહી કહત હમ. નિયમ ધર્મ યથાર્થ રખે જોવું, તપ કરી કે શુદ્ધ હોવહી તોવું. બદ્રી ધામ શ્વેત દ્વીપ માહી, શુદ્ધ જબ હોવત રહાહી. હરિજન સંત ગુરુ તાકે, અલ્પ ગુણહી જેહી વાકે. મેરુ સમ ગુણ ગાવહી જબહી, હરી સો શુદ્ધ ભયે માનહી તબહી. કપટ કુટિલતા રહે જ્યાં લગહી, હરી સો તપ કરાત ત્યાં લગહી. નિયમ મે જેતી રહત કચાઈ, તિતની ખોટ સો જાનત તાઈ. હરિજન સંત ગુરુ તિનકે, દાસાનું દાસ હોઈ વરતે ઇનકે. અલ્પગુણ તેહી મેરુ સે ભારી, મુખ સે કહે વે વારહી વારી. તપસે ગુણ કે બલ અપારા, જાનત દ્રોહ ન કરત કો વારા. સરલ હોઈ સત્સંગ કરહી, ભવ સિંધુ સો સહજહી તરહી.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજ ની જય.
તારીખ 20/4/79. નિષ્ઠા વિશે આશીષ પરમ પૂજ્ય સ્વામીશ્રી.
એમ કે મને નિષ્ઠા થઈ છે, પણ નિષ્ઠાનું પહેલું લક્ષણ એ કે 33 કોટી દેવતાનો સપનામય ભાર નહીં, સપનામય. તેત્રીસ કોટી દેવતાનો રંચ માત્ર કિંચિત ભાર નહીં, કિંચિત. એ નિષ્ઠાનું પહેલું લક્ષણ. એટલે લૌકિક ભય ઉડી ગયો, વ્યક્તિનો ભય, દેવનો ભય, અવતારનો ભય, કોઈનો ભય નહીં. મુજ મરજી વિના રે તરનું કોઈથી નવતો, આ થઈ ગઈ ને નિષ્ઠાવાળાનું બીજું લક્ષણ. એ કે ભગવાનના ભક્તોને જ પોતાના સાચા સગા માને. આ ચડિયા તો ક્રમ આવે, જોજો. ભગતને જોઈએ પ્રભુનો છે એમ આનંદ. નિષ્ઠાનું ત્રીજું મોટું લક્ષણ બહુ અઘરું છે, અને એ લક્ષણ એ છે કે એને સર્વોપરી માને. એટલે મને સર્વોપરી ખરેખર નિષ્ઠા હોય, દિલથી નિષ્ઠા હોય, મેં પ્રભુને સ્વીકાર્યા હોય, તો મારું મન કદાચ અહંતાની વૃત્તિનો સંકલ્પ કરે, હું તરત જ સહજ મનને પાછું વાળું. એ નિષ્ઠાનું ત્રીજું મોટું લક્ષણ. અને નિષ્ઠાનું ચોથું લક્ષણ નિર્દોષ. તમે જેટલા પ્રભુને નિર્દોષ માનો, માયાથી પર ના માનો, સ્ત્રી અને પુરુષના ભાવથી પર માનો, તો તમે સ્ત્રી અને પુરુષના ભાવથી પર થઈ જાઓ જ. પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને વિશે જેટલી નિષ્ઠા, એટલો જ આત્મા અને અનાત્માનો વિવેક. તમે એને ખરેખર દિવ્ય માન્યા, એટલે આ અનાત્મા એવું જે શરીર, એના વિશે પ્રીતિ રહેશે નહીં. એમ એનું બોલવું ચાલવું, ખાવું પીવું બોલવું, બધાના સ્વભાવ, એને જે સ્વભાવ ગ્રહણ કર્યા હોય, એને જે વિષય ગ્રહણ કર્યા હોય, એને જેટલી પ્રકૃતિ ગ્રહણ કરી હોય, એનું બોલવું ચાલવું, એનાથી ઇન્દ્રિય અંતક અને જેટલા હેલા ગ્રહણ કર્યા હોય, પણ એ બીજાને અર્થે જ છે, દિવ્ય છે. એવું બહુ દ્રઢતાથી માને તો આ દેહથી પર કઈ નાખે. તમે એને પ્રકૃતિ પુરુષથી પર માનો, એટલે આ પ્રકૃતિ પુરુષથી પરનું જે સામ્રાજ્યને પર એનું આધિપત્ય અથવા શાસન કરે, એટલે આત્મા અને અનાત્માનો વિવેકની દ્રઢતા મોટા પુરુષની વિશે જેમ જેમ નિષ્ઠા દ્રઢ થઈ જાય. આત્મા અને અનાત્મા, દેહ અને આત્મા, અનાત્મા છે, આત્મા હૃદયાકાશની હશે. એટલે એને નિર્દોષ માનો, તમે નિર્દોષતા તરફ જાઓ. એને પવિત્ર માનો, તમે પવિત્ર. એને દિવ્ય માનો, એને એના દેહથી પર માનો, તમે આ દેહથી પર થાવ, તમે દેહથી પર થાવ, ક્યાં સ્ત્રી ને ક્યાં પુરુષ રહી, એને માયાથી પર માનો, ધોકડો માયાથી પર થઈ ગયો, એ બહુ હાયર કક્ષાનો સ્ટેજ. હવે આ ચારેયમાં કદાચ સમજણ નથી પડતી, તો પ્રભુ એક સરસ માર્ગ કાઢ્યો છે કે ભલે તમને કાંઈ સમજણ નથી પડતી તો કોઈ દિવસ નો શબ્દ કહેવો નહીં, બસ તો એ બધું કરી આપશે. સંજોગો રાધી નો શબ્દ કહેવાઈ ગયો સમજીને, તો રાત્રે ઘરે જઈને પ્રાર્થના કરજો, અને કદાચ પ્રાર્થના સંજોગો અધીન ન થઈ તો એટલું તો કરજો કે મારાથી ભૂલ થઈ ગઈ. અને કદાચ એ બી તમે કક્ષા હેઠ કદાચ તમે ન ખબર પડી તો એટલું તો માનજો કે મારા કરતા 1% વધારે બુદ્ધિ છે, એટલે મોટા પુરુષ એની કક્ષાએ લઈ જશે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.